તારીખ 18/11/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 734 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 422.
જન્મ મરણના ક્લેશથી છૂટવું હોય અને મોક્ષનું અવિનાશી કલ્યાણ જોઈતું હોય, તેણે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને જ કલ્યાણ રૂપ જાણી જીવ કોઈ ને કોઈ પ્રકારના રાગમાં સંતોષ પામે છે. સામાન્ય રીતે અશુભ ભાવ છોડીને શુભાવમાં પરિણમે છે, અથવા તો ધર્મના નિમિત્તે જે કઈ બાહ્ય ક્રિયા થાય છે, ધર્મના નિમિત્તે બાહ્ય ક્રિયાને અનુસરીને કોઈ ને કોઈ મંદ રાગના મંદ કસાયના પરિણામ થાય છે. ત્યારે જાણે અજાણે એવા પરિણામ થાય છે કે મારા હિત માટે, મારા કલ્યાણ માટે મેં કઈક કર્યું, આટલું તો મેં કર્યું, પૂજા તો કરી, વાંચન તો કર્યું, શ્રવણ તો કર્યું, આત્માનો વિચાર તો મેં કર્યો, આટલું આટલી મમતા ઓછી કરીને દાન તો આપ્યું, અથવા આસક્તિ છોડીને આટલો ત્યાગ તો કર્યો, એમ કોઈ ને કોઈ પ્રકારના શુભ રાગમાં મેં કઈ કર્યું એનો જે સંતોષ છે એ દર્શનની તીવ્રતા પ્રદર્શિત કરે છે,
બરોબર
વ્યક્ત કરે છે, દર્શન મોને વ્યક્ત કરે છે,
બરોબર.
એક બાજુ કષાયની મંદતા થાય અને બીજી બાજુ દર્શન મોની તીવ્રતા થાય તો લાભ થાય કે નુકસાન થાય? ખરેખર તો લાભ થવાને બદલે ત્યાં
નુકસાન થાય છે,
નુકસાન થાય છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ આત્માને જ કલ્યાણ રૂપ જાણીને તેમાં સંતુષ્ટ થવું, બીજે ક્યાંય સંતુષ્ટ થવું નહીં, એમ અસ્થિમાં નાસ્તી આવી જાય છે. જેને પોતાનું કલ્યાણ કરવું હોય, અવિનાશી કલ્યાણ કરવું હોય, સાદી અનંતકાળનું કલ્યાણ કરવું હોય અને જન્મ મરણના દુઃખથી છૂટવું હોય, તેને કોઈ એક આત્મામાં જ સંતુષ્ટ પામવા જેવું
છે.
એક જ્ઞાન પદ, આત્મપદ એક એવું પદ છે કે એ સિવાય ક્યાંય આત્માને ઠરીને ઠામ થવાનું કોઈ સ્થાન નથી, તૃપ્તિ થવાનું કોઈ સ્થાન નથી, સંતુષ્ટ થવાનું કોઈ સ્થાન નથી. આત્માને જ કલ્યાણ રૂપ જાણીને આગળ એટલું લીધું કે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને જ જ્ઞાનથી ગ્રહણ કરાવ્યું છે. આત્માનું ગ્રહણ જ્ઞાન કરે છે અને આત્માનું ગ્રહણ જ્ઞાન પણ જ્ઞાન દ્વારા જ કરે છે,
બરોબર,
બીજા દ્વારા નહીં. જ્ઞાન પણ જ્ઞાનને જ ગ્રહે છે, જ્ઞાનમાં જ અસ્તિત્વને પકડે છે. એટલે એમ કહે છે કે જ્ઞાનમય એવો જે આત્મા એને પરમ કલ્યાણ રૂપ જાણીને, કલ્યાણ રૂપ જાણીને એટલે એક માત્ર કલ્યાણ રૂપ જાણીને, પરમ કલ્યાણનો અર્થ એ થાય છે, એ સિવાય બીજે ક્યાંય આત્માનું કલ્યાણ નથી, તેમાં સંતુષ્ટ થવું, એક આત્મામાં જ સંતુષ્ટ થવું, બીજે ક્યાંય એને સંતોષ પકડવો એ પરપદમાં સ્વપદનો ની દ્રઢતાનો પ્રકાર ઊભો થશે. એમાં પરપદમાં સ્વપદની દ્રઢતાનો પ્રકાર આવે છે અને એ દર્શન ભવનો વિષય થાય છે.
એટલે શું થાય?
મિથ્યાત્વ દ્રઢ થાય. જીવ એમ માને કે મેં ધર્મ માટે કર્યું, ધર્મ તો ન થાય પણ મિથ્યાત્વ દ્રઢ થાય.
બરોબર, તો શું કરવું?
રાગમાં કદી સંતોષ થાય તેવું નથી, જાગૃતિ રાખવી કે ગમે તે પ્રકારનો શુભ રાગ થાય. બહુ સારો ભાવ આવ્યો, કઈક મેં કર્યું, એ વાત એને પરિણામમાં લાવવા જેવી નથી, આવવા દેવા જેવી દેવા જેવી
નથી.
ખ્યાલ એને હોવો જોઈએ કે એક શુદ્ધાત્મ પદ સિવાય ક્યાંય સંતુષ્ટ થવા જેવું નથી. જો રાગની કિંમત આકી તો સંતુષ્ટ થયા વિના રહીશ નહીં.
બરોબર,
રાગની કિંમત આકી, રાગની મહિમા આવી તો એમાં સંતોષ પામ્યા વિના રહીશ નહીં. અને એમાં સંતોષ પામીશ તો આત્મામાં સંતોષ થવાનું રહેતું નથી.
બરોબર,
અને એ મોક્ષનો માર્ગ નથી. ક્યાં મોક્ષનો માર્ગ
નથી? વાત બરોબર ગમી આપણે, પણ હવે સંતોષ થવો કઈ રીતે આત્મામાં?
આત્માને ઓળખે તો એમાં એને જાણીને સંતોષ થવું, એમ લખ્યું છે. કઈ રીતે થવું એ વાત છે ને અંદર, કે આત્માને જ કલ્યાણ રૂપ જાણીને પોતાનું આકુળ સુખ સ્વરૂપ છે આત્મા, એ પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. કલ્યાણ એટલે જેમાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન થાય. કલ્યાણ થાય એટલે જેમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય. ઉપદ્રવ થાય નહીં, ઉપદ્રવ હોય નહીં, એવું જે શાંત નિરાકુર સ્વરૂપ છે આત્મા, જેવું છે એવું સ્વરૂપ જાણીને એમાં સંતુષ્ટ થવું, જાણતા સંતુષ્ટ થશે. અને ક્યારે હું આવો છું બસ, એમ સંતોષ થાય એટલે શું છે? હવે કઈ ન જોઈએ, એનું નામ સંતુષ્ટ થવું છે. માણસ કહે એમાં ધરાઈને ખાધું છે, સંતોષ થઈ ગયો,
સંતોષ તપ્ત થઈ ગયા,
એમ પોતાનું શાંત નિરાકુર સ્વરૂપ છે એમ જો એને જાણે તો એને પછી શાંતિ માટે સુખ માટે કઈ કરવાનું કારણ નથી.
બરોબર,
પોતે જ શાંત ને નિરાકુર સ્વરૂપ છે, હું પોતે જ સુખ સ્વરૂપ છું. એને જાણવો, એને ઓળખતો નથી, એને જાણતો નથી, છે છતાં એવો છે છતાં એનો પરિચય નથી. અને સંતોષ થવું એ એનો એક સ્વભાવ હોવાથી ક્યાંય ને ક્યાંય અન્ય સ્થાનમાં, અન્ય પદમાં, રાગમાં કે રાગના વિષયમાં એને સંતોષ થાય છે. કોઈને કોઈ બાહ્ય કાર્ય કરવાનો એનો વિચાર રહ્યા કરે છે, અભિપ્રાય રહ્યા કરે છે, અભિપ્રાયને કારણે વિચાર રહ્યા કરે છે, અને ઈચ્છા અનુસાર જે તે કાર્ય સંપન્ન થાય એટલે એને એમ થાય, ચાલો આટલું તો થયું, આટલું તો કર્યું, આ કરવું તો આટલું થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, એમ કૃત્રિમ સંતોષ માને છે. પણ છતાં એને વાસ્તવિક સંતોષ નહીં થતો હોવાને લીધે નવા નવા ઉધામાં કરવાનું થયા જ કરે છે, બિના જ કરે છે, નવા નવા ઉધામાં કર્યા જ કરે છે. કેમ કે ખરો સંતોષ તો ક્યાંય થતો નથી, કૃત્રિમતાથી માને છે, ચાલો આટલું કામ તો થયું, ચાલો આટલું તો થયું.
શું હા મનમાં સંતોષ થઈ જાય છે.
અને એ સ્વભાવ કરવાનો અભિપ્રાય રહ્યો છે, એટલે અભિપ્રાય અનુસાર કાર્ય થાય ત્યારે એને સંતોષ થાય છે કે ચાલો મેં આટલું તો કરી, આ કરવા જેવું હતું અને એ મેં કર્યું. છતાં અંદર માં શાંતિ અને તુષ્ટતા થતી
નથી, દર્શન મોહ નુકસાન થાય છે,
ઉલટાનું નુકસાન થાય છે. દ્રવલિંગી મુનિ નો દ્રષ્ટાંત લીધો છે, પુણ્ય પાપ અધિકાર માં 154 ગાથામાં સમય સારના, કે દ્રવલિંગી મુનિ કેટલી ક્રિયા કરે છે, અતિ મંદ કષાયના પરિણામ કરે છે, પંચ મહાવ્રત સમિતિ યુક્તિ નિરતિચાર પાલન કરે, કે જેના ફળમાં નવમી ગ્રેવકમાં ઉપજે ત્યાં ભૂલ કરે છે સંતુષ્ટ થવાની. ચાલો મેં આટલું પાળ્યું નિરતિચાર પણે, મેં આટલું પાલન કર્યું, એને સમ્યકમાં આવવા દેતા નથી, એ પ્રકારે એને સમ્યકમાં પ્રવેશ કરવા દેતા નથી. આ સ્થિતિ થાય છે. દર્શનો ક્યાં ઘટે ને ક્યાં વધે એ ખ્યાલ ન હોય તો મોટી ગડબડ થાય એવું છે ધર્મના પ્રકરણમાં. ધર્મના પ્રકરણમાં અનેક પ્રકારના દોષો છોડવાનું જ્યાં કાર્ય કરવાનું છે ત્યાં સમ્યક પ્રકારે દોષો છોડવા એ દર્શનનો સદભાવ અને અભાવ એની મુખ્યતાથી ચાલે તો રસ્તે ચડે, સમ્યક માર્ગે ચડે.
સમ્યક
નહીં તો નાના નાના દોષને મોટા ગણીને એ દોષ ન કરે અને દર્શનમોહને તીવ્ર કરે, એ દોષ ન કરે ત્યારે સંતુષ્ટ થાય ને સંતુષ્ટ થાય ત્યારે દર્શનમોહને
તીવ્ર થાય,
તીવ્ર કરે,
મોટું નુકસાન થાય
કે અમે આટલું નથી કરતા, અમે આમ નથી કરતા, અમે આમ નથી કરતા, આમ કરીએ છીએ. આગળ બધાય
ભૂલ ન થાય માટે શું કરવું હવે?
એ પ્રથમમાં પ્રથમ દર્શનમોહ ઘટે એ પ્રકારમાં એને આવવું, એ પ્રકારમાં આવતા એને આ બધો ખ્યાલ આવશે કે ખરેખર મોક્ષ માર્ગે ચડવું હોય ને શાશ્વત કલ્યાણ કરવું હોય તો આત્માને ઓળખીને એમાં સંતુષ્ટ થવું, એ સિવાય ક્યાંય સંતુષ્ટ થવું
નહીં.
રાગમાં કદી સંતોષ થાય તેવું નથી, કૃત્રિમતાથી અનેક પ્રકારના શુભરાગ કરીને તે સંતોષ પકડ્યો, સંતોષ માન્યો, પણ તને સંતોષ થયો નહીં ખરેખર. માન્યો અનેક વાર પણ કોઈ વાર તને ખરો સંતોષ થયો નથી અને શાંતિ
થઈ નથી,
તૃપ્તિ થઈ નથી. કેમ કે એ સ્થાન આકુળતામય છે. રાગમાં કદી સંતોષ થાય તેવું નથી, તેમાં તો વિષયોની ઈચ્છા અને આકુળતા જ છે. રાગમાં અશુભ રાગમાં વિષયોની આકુળતા છે અને શુભ રાગમાં પણ આકુળતા તો
છે જ.
તીવ્ર મંદ નો ફેર છે, જાતિનો ફેર નથી, તીવ્ર મંદતાનો ફેર છે. પણ જ્યાં આકુળતા છે ત્યાં એને શાંતિ કેવી રીતે થાય? ધીમો રોગ પણ લાંબો ચાલે તો ઘર કરી
જાય,
ક્રોનિક થઈ જાય છે, જૂનો થઈ ગયેલો રોગ કહેવાય છે. એને ઊંડો થાય એને મટાડવો સહેલો છે, એને એક્યુટ કહે છે ડાક્ટરી ભાષામાં. પણ ક્રોનિક ને મટાડવો એટલો સહેલો
નથી.
મંદરાગ છે, તીવ્ર રાગમાંથી મંદરાગમાં આવવું એટલું અઘરું નથી જેટલું મંદરાગને છોડીને વિતરાગ થવું અઘરું છે, કઠણ પડે છે.
બરોબર.
નિરોગી દશા લાવવી એ કાર્ય છે. રોગ મંદ પડે પછી ભલે રહ્યો એ વાત ઈચ્છવા જેવી
ત્રણ ભૂમિ આવી, તીવ્ર મંદ અને અભાવ. ત્રણ
રાગ ની તીવ્રતા, રાગ ની મંદતા અને રાગ નો અભાવ, ત્રણ પ્રકાર છે. રાગ નો અભાવ એ પોતાને ઈષ્ટ છે, કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપી રાગ ના અભાવ સ્વરૂપી છે. જે ચીજ પોતામાં નથી, જે ચીજ પોતાની નથી, પોતાની જાતિ ની નથી, ઉલટાની પોતાથી વિરુદ્ધ જાતિ ની છે, એ ઈષ્ટ હોય ને એ ઈચ્છવા યોગ્ય હોય એ કેમ બને? અકષાય સ્વભાવી આત્મા,
આત્મા
એ કષાય ને ઈષ્ટ માને તદ્દન વિપરીત છે. પછી મંદ કે તીવ્ર પછી ની વાત છે, પણ કષાય ને ઈષ્ટ માને એ જ વિપરીત છે, પોતાની પોતાના સ્વરૂપ થી એ વિપરીત છે. એમ કે છે કે રાગમાં કદી સંતોષ થાય તેવું નથી, તેમાં તો વિષયોની ઈચ્છા અને આકુલતા છે. રાગ પોતે જ આકુલતા છે, તો તેમાં સંતોષ કેવો, તેમાં સંતોષ કેવી રીતે થાય?
ન થાય.
ઘડીભર માટે સંતોષ ની કલ્પના કરે, પણ તેમાં કોઈને કદી સંતોષ થયો
નથી
અને થવાનો પણ
નથી.
જ્ઞાન છે તે નિરાકુળ છે, એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન તે નિરાકુળ છે. એકનું જ્ઞાન છે તે માત્ર જ્ઞાન તો નિરાકુળ છે, કષાય વિનાનું છે, કષાયના અભાવ સ્વરૂપનું છે. માટે તેના અનુભવથી જ સંતોષ
પામ.
એ જ્ઞાનાનુભવથી તું સંતોષ લે, એનાથી તને શાંતિ થશે. ખરેખર સાચો સંતોષ આવશે એની ખાતરી પણ તને થઈ જશે. જેટલું જેટલું પરિણમન થશે એટલું એટલું સંતોષ થવાનું બનશે, તૃપ્ત થવાનું બનશે. એ સિવાય બીજી રીતે આત્માને તૃપ્તિ થાય
જ્ઞાન છે તે નિરાકુલ છે.
જ્ઞાનમાં આકુલતા નથી, એકનું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, એમાં તો કશાય નથી. રાગમાં કશાય છે, જ્ઞાનમાં કશાય નથી. જ્ઞાનમાં દોષ થાય છે તો પણ ત્યાં કશાયની કાળીમાં ઉપજતી નથી. રાગમાં દોષ થાય છે ત્યાં કશાયની કાળીમાં ઉપજે છે. ચર્ચા પૂરી બેન શ્રી કરી હતી, એક પ્રશ્ન કહેજો તો હિંમતભાઈ, કે આ જ્ઞાન ને વિભાવ નથી ને દોષ છે એમ ગુરુદેવ કે છે, એક પ્રશ્ન આમાંથી ઉઠાવ્યો. પરમાગમ સાર માં આવો પ્રશ્ન છે, આમાં વિભાવ ને દોષ માં શું ફરક છે એની ચોખવટ બહુ સારી કરી છે. વિભાવ છે એ કષાય ના વિપરીતપણા ને વિભાવ કહીએ છીએ, શ્રદ્ધાના વિપરીતપણાને વિભાવ કહીએ છીએ, શાંતિની વિપરીતતાને વિભાવ કહીએ છીએ, કે જે બધા દુઃખદાયક પરિણામ છે. જ્ઞાનમાં દોષ ઉપજે છે, સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાનમાં દોષ શું ઉપજે, કે પરસત્તાનું અવલંબન પણ થાય, ઉપયોગ પર પદાર્થમાં જાય, એ જ્ઞાનનો દોષ છે. પરને જાણવું તે જ્ઞાનનો દોષ નથી, પણ પરનું અવલંબન થવું આંશિકપણે એ પણ જ્ઞાનનો
દોષ છે.
દોષ છે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન કહ્યું છે. ત્યાં દોષ થાય છે, પણ ત્યાં કષાયની જે કાળાપણું છે એ ઉપજતું નથી જ્ઞાનમાં.
બરાબર.
જે રાગમાં ઉપજે છે એમ કે
જ્ઞાનમાં દોષ નથી,
જ્ઞાનમાં વિભાવ નથી, દોષ છે.
દોષ છે પણ વિભાવ
નથી.
હાજી.
દોષ છે ને વિભાગ નથી એનો અર્થ શું? કે ત્યાં સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન વિભાવ જ્ઞાન ન કહેવાય, સમ્યક જ્ઞાન છે
બરોબર.
પણ કેટલું દોષિત છે કે જેટલું એ પરમાં ઉપયોગ મૂકે છે એટલું દોષિત છે. એટલે એમ કહ્યું ઉપયોગ બહાર નીકળા કે જમકા
સમજો
એને મૃત્યુ સમજે છે. આ કરવા જેવું નથી. આ પોતાના જ્ઞાન ને આવરણ કરવાનો પ્રકાર છે. ઉપયોગ બહાર ખેંચાય, ચારિત્ર મોહની આસક્તિ થી ઉપયોગ બહાર ખેંચાય, દર્શન મોહની આસક્તિ ન રહેતી. પણ ચારિત્ર મોહની આસક્તિ થી ઉપયોગ બહાર ખેંચાય એને જ્ઞાની ભલો જાણતા નથી, ઈષ્ટ જાણતા નથી, એને દોષ સમજે છે. અને એક સમયમાં પરિપૂર્ણ જાણવાનું જે જ્ઞાનનું સામર્થ્ય છે તેના બદલે અલ્પત્વ જ્ઞાનમાં રહેવું, અલ્પજ્ઞપણું થવું, એ પણ જ્ઞાનનો
દોષ છે.
એમ બે પ્રકારના સમ્યક થયા પછી જ્ઞાનનો દોષ છે. પણ એમાં આકુલતા નથી, જ્ઞાનમાં આકુલતા નથી, રાગમાં આકુલતા છે એ જ્ઞાનમાં જણાય છે. માત્ર જ્ઞાન ને અવલંબવાને બદલે, માત્ર જ્ઞાન ને સાવધાનપણે અનુભવવાને બદલે, અંતર સાવધાની થી જ્ઞાન માત્ર ને અનુભવવાને બદલે જે રાગાદી ની આકુલતા જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે તેને પોતારૂપણે અનુભવે છે ત્યારે એને એકત્વ નો દોષ થાય છે, મિથ્યાત્વ નો દોષ થાય છે. જ્ઞાન છે તે નિરાકુળ છે, જ્ઞાન પદ નિરાકુળ છે. સત્તા અવલંબનશીલ થતા એ પરાવલંબન છે, એ રાગ ને ઉત્પન્ન થવામાં નિમિત્ત થાય છે
બરોબર.
પર સત્તા ને અવલંબવું એવું જે વલણ થાય છે ત્યારે રાગ ની ઉત્પત્તિ માં એ નિમિત્ત થાય છે. ચારિત્ર ગુણ માં રાગ થાય છે ને જ્ઞાનમાં, ત્યારે જ્ઞાનમાં રાગ નથી થતો. જ્ઞાનમાં તો જાણવું માત્ર થાય છે ને જાણવું માત્ર થાય છે તે સ્વભાવ છે. રાગ જ્ઞાનમાં નથી થતો. પણ અહીં જુદું હું પાડવું છે, ભેદ જ્ઞાન એમ કરવું છે કે જ્ઞાનમાં રાગ થતો નથી ને તું જ્ઞાન સ્વરૂપે છો એમ સાવધાની જ્ઞાન માત્ર પણ પોતાને સંભાળ અને પોતાનો અનુભવ કર. ઝીણા દાખલા છે, દોષ છે ને વિભાવ નથી એમ કેમ કે ત્યાં જ્ઞાન નો વિપર્યાસ નથી લેવો. જ્ઞાન નો દોષ લેવો છે પણ જ્ઞાન નો વિપર્યાસ નથી લેવો. મિથ્યા જ્ઞાન નથી, જ્ઞાન સમ્યક છે. ભલે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન, મુનિનું જ્ઞાન, ગણધર્વનું જ્ઞાન શાસ્ત્ર રચનામાં જાય છે ને, દોષ છે એમ કહે છે કે હું જે બુદ્ધિ શાસ્ત્રમાં જાય તેને અમે વિચારીની બુદ્ધિ જાણીએ છીએ. પદ્મનંદીમાં પદ્મનંદી આચાર્ય કહ્યું, પદ્મનંદી પંચનિષ્ઠિકા, કેમ કે એટલો પણ એમને પોષણ નથી, કરવા યોગ્ય માનતા નથી એટલે દોષ માને છે. પણ જ્ઞાન સમ્યક છે, જ્ઞાન મિથ્યા ત્યાં થયું
નથી.
સમ્યક દ્રષ્ટિને જ દોષ છે, જ્ઞાન એને જ વિભાવ નથી દોષ છે. બાકી તો
મિથ્યા દ્રષ્ટિને
વિભાવ છે ને,
એનો જ્ઞાન વિભાવ છે, વિપરીત જ્ઞાન છે. પણ છતાંય એ વિપરીત જ્ઞાન માં તે એટલી અપેક્ષા રાખવી કે ત્યાં પણ સ્વભાવ વ્યક્ત છે. જો મિથ્યા દ્રષ્ટિ ત્યાં વ્યક્ત સ્વભાવને ઓળખે, ઓળખીને ગ્રહણ કરે, તો એનું મિથ્યાત્વ ટળી જાય. બીજા ગુણ ના પરિણમન માં અને જ્ઞાન ગુણ ના પરિણમન ફેર છે. બીજા કોઈ ગુણ માં સ્વભાવ વ્યક્ત નથી, જયારે જ્ઞાન ગુણ માં સ્વભાવ વ્યક્ત છે. એટલે જ્યાંને ત્યાં એમ કહે છે કે જ્ઞાન સ્વરૂપ આત્માને જાણીને તું સંતુષ્ટ થા. એમ કહે કે સુખ સ્વરૂપ આત્માને જાણીને તું સંતુષ્ટ થા, આનંદ સ્વરૂપ આત્માને જાણીને તું સંતુષ્ટ થાય. એમ નહીં કહેવાને બદલે આમ કહેવાનું કારણ પણ છે, એમ કહેવા પાછળ પણ કારણ છે, માટે એમ કહેવામાં આવે છે. 144માં એ કહ્યું કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. સ્વભાવ તો જેટલા ગુણ છે એટલો સ્વભાવ છે. આનંદ સ્વભાવ છે, દર્શન સ્વભાવ છે, સત્તા સ્વભાવ છે, પ્રકાશ સ્વભાવ છે, પ્રભુત્વ સ્વભાવ છે. છતાં આત્માનો નિશ્ચય કરવો એટલું નહીં, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો એ વાત કેમ કહે છે? એની પાછળ કહેનારને અનુભવ કરાવવાની વિધિ પણ બતાવવી છે. એટલી વાત સાથે સાથે છે.
વચન સારમાં આવે છે આઠમી કક્ષામાં કે જે કાળે આત્મા સુભા સુભાવ પરિણમ્યો હોય તે કાળે આખું દ્રવ્ય તે રૂપ જાણવું તે જ્ઞાનમાં રાખી હશે કેમ નથી?
એટલે શું છે કે ત્યાં પર્યાય પ્રધાનતાથી દ્રવ્યનું જ્ઞાન કરવું એમ લીધું છે. ત્યાં આ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે આખો, એટલે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ નથી. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથમાં દ્રષ્ટિનો વિષય જુદો પાડી દે, અને જ્ઞાન પ્રધાન ગ્રંથમાં જ્ઞાનનો વિષય, પ્રમાણ જ્ઞાનનો વિષય જે આખું દ્રવ્ય કે જેમાં પર્યાય સામેલ છે, ત્યાં શુભ અને અશુભ અને શુદ્ધ ત્રણેય વાલ દીધી છે. જેવા પરિણામે પરિણમે તેવું જ ત્યાં આત્મા જાણવો. શુભ હોય ત્યારે શુભાત્મા જાણવો, અશુભાત્મા જાણવો અને શુદ્ધાત્મા જાણવો, જેવા પરિણામે પરિણમે તેવો. એમ કરીને ત્યાં પર્યાયની મુખ્યતાથી આખા પદાર્થનું જ્ઞાન કરાવવાનો અભિપ્રાય છે ત્યાં.
બરોબર.
કોઈ પણ કથન પાછળ કહેવાનો આશય શું છે, વિવિક્ષિત વિષય શું છે એ સમજવું જોઈએ, અને જે વિવિક્ષા કહેવા ધારે એટલો મર્યાદિત અર્થ ત્યાં કરવો જોઈએ. એનું નામ શ્યાદવાદ પણ છે.
બરોબર.
શ્યાદવાદ પણ શાનું નામ છે? એનું નામ શ્યાદવાદ પણ છે. કેમ કે જે શબ્દ શબ્દારૂઢ ભાષા છે, ભાષા બે પ્રકારની, એક શબ્દ અને એક નિશબ્દ. આ તિર્યંચો ને શબ્દ નથી,
નિશબ્દ.
આ સંગીતના વાજિંત્રોમાં શબ્દ નથી.
બરોબર.
દિવ્ય ધ્વનિમાં શબ્દ નથી,
શબ્દ નથી,
એક ધ્વનિ જ આવે છે. અને મનુષ્યોને, દેવોને એ બધાને શબ્દ છે. દેવો સંસ્કૃતમાં બોલે છે.
બરોબર.
આપણે આ જે તે પ્રદેશની ભાષા હોય તે પ્રદેશની ભાષામાં શબ્દારૂઢ ભાષા છે. તો એ જે શબ્દારૂઢ ભાષા છે એની અંદર અનંત ધર્મ વાળો, અનંત ગુણ વાળો પદાર્થ ક્રમે કરીને કહી શકાય, ક્રમશઃ એને કહી શકાય, એ સિવાય બીજી કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી. પદાર્થને કહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા ત્યાં નથી થઈ શકતી. એટલે જ્યારે કહેવાનું બને છે ત્યારે અત્યારે શું કહે છે, કઈ મર્યાદામાં કહે છે એ વાત સમજી લેવી જોઈએ.
બરોબર.
મર્યાદાને બતાવવું એનું નામ શ્યાદ પણ છે. અને વાદ એટલે કથન, કથનની મર્યાદાને સૂચવીને ચાલે છે ભાષા. એને જે તે મર્યાદા હોય તે મર્યાદા સમજી લેવી.
એટલે અવલંબન આવે છે એવું આ રીતે. જ્ઞાન સ્વભાવ અવલંબન લેવા માટે દ્રષ્ટિના વિષય
છોડી દીધો છે એ વાતને બદલી નાખવી છે, ફેરવી નાખવી છે. શું કહ્યું છે? અનાદિથી જીવે રાગ નો આશ્રય કર્યો છે. એમ પ્રશ્ન કર્યો તમે કે જ્ઞાન છે ને રાગ છે, તો ત્યાં રાગ વાળો કેમ આત્મા ન લેવો? પણ એમ કેમ પ્રશ્ન ન કર્યો કે જ્યાં રાગ છે ત્યાં જ્ઞાન પણ છે, ત્યાં જ્ઞાન વાળો આત્મા કેમ ન લેવો? હે, ખોટો પક્ષ કરો છો પ્રશ્ન કરવા માટે, ખોટો પક્ષ કરો છો. છે તો બે, જો બે છે તો પછી આ કેમ નહી? એમ બે ને માટે થવું ઘટે કે એક ને માટે થવું ઘટે?
બે ને માટે બરોબર છે.
હવે બે માં તો થશે નહીં એમ કેવું છે, બે માં નહીં બની શકે. જે અનાદિથી જેને રાગમાં પોતાપણું કર્યું છે, રાગ રૂપે પોતાને જાણ્યો છે, એને જ્ઞાન છૂટી ગયો છે પોતા રૂપે. એને જ્ઞાન પોતા રૂપે છૂટી ગયું છે. એને જ્ઞાન પોતા રૂપે છૂટી ગયું છે. છૂટી ગયું છે કે નહીં?
છૂટી ગયું.
હવે એમ કહે છે કે જો જ્ઞાન માં તું પોતા રૂપનું કર તો રાગ હશે તો રાગ માં સ્વ પણ છૂટી જશે.
ચોખ્ખી વાત.
એમાં એક સાથે સ્વ પણ નહીં રહી શકે, રહી શકતું પણ.
દિશામાં દેહ ત્યાગ કરે તો ઊંચા સ્થાનમાં દેહ ત્યાગ કર્યો ગણાય કે નહીં? આપણે ગોટા જાયેલા છે ત્યાં. એ છે કે એ રીતે પરદ્રવ્યને ત્યાગ કરતા સાથનું એમ પણ નથી, એવું ખરેખર નથી, એમ ગુણસ્થાન વધતું નથી. પણ અંદરમાં
કે જે રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તે રીતે રાગાદી કે ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડતી નથી. અને જે રીતે ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડે છે તે રીતે રાગાદી ક્રિયા થતી જ્ઞાન ક્રિયા થતી માલુમ
પડતી નથી.
બરોબર. શું કહેવું છે? મિથ્યા દ્રષ્ટિને ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડે છે, પોતા રૂપે માલુમ પડે છે કે હું ક્રોધ થયો, મને ક્રોધ થયો, મેં ક્રોધ કર્યો. ત્યારે એને જ્ઞાન ક્રિયામાં મેં જ્ઞાન કર્યું, મને જ્ઞાન થયું એમ માલુમ પડતું નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ક્રિયા જે રીતે થતી માલુમ પડે છે, એટલે પોતા રૂપે હું જ્ઞાન સ્વરૂપે છું ને જ્ઞાન રૂપે પરણું છું, જ્ઞાન સ્વરૂપે હોવાને લીધે હું જ્ઞાન ક્રિયા રૂપે પ્રણમી રહ્યો એમ જ્યાં જ્ઞાન ક્રિયામાં પોતાપણું માલુમ પડે છે, ત્યાં એને ક્રોધાદિ રૂપે હું છું એમ માલુમ પડતું
નથી.
કરતા કરો
પણ જ્ઞાન
કરે છે તો બે બે કાર્યને, જીવ રાગ ને પણ કરે છે ને જીવ જ્ઞાન ને પણ કરે છે.
બરોબર.
પણ બે માં કરતા નહીં થઈ શકે, આ વસ્તુ વ્યવસ્થા છે. જીવના પરિણામ માં રાગ પણ થાય છે ને જીવના પરિણામ માં જ્ઞાન પણ થાય છે. પરિણામ અપેક્ષાએ, પરિણમન અપેક્ષાએ બે પરિણામ ને જીવ કરે છે એવું જ્ઞાન કરી શકાય, એવી સમજણ કરી શકાય. પણ કરતા પણ એ બે નો ક્યારે ન રહી શકે કે થઈ શકે.
બરોબર.
જે જીવ રાગાદી નો કરતા થાય તે જ્ઞાનાદી નો કરતા ન થઈ શકે. જે જીવ જ્ઞાન નો કરતા થાય તે રાગાદી નો કરતા ન રહી શકે.
વાહ, સરસ વાત.
આ વસ્તુ વ્યવસ્થા છે. હવે તમારે, તમે પસંદ પડે એ કરો. ક્રમવાર નહી, આમાં તમને જે પસંદ હોય એ લ્યો. દુકાનમાં બે માલ મળે છે. તમે શાક માર્કેટમાં જાઓ છો, કંદમૂળ પણ મળે છે અને બીજા નિર્દોષ શાકભાજી પણ મળે છે. તમારે કયું લેવું એ તમારે વિચાર કરો.
નિર્દોષ
રસિક થવું હોય, દુઃખ માં જવું હોય તો એ પસંદ કરો, સુખ માં જવું હોય તો
એ દોષ પસંદ કરો.
આકુલતા જોઈતી હોય તો રાગાદી ને બાજો
બાજો
પકડો,
બરોબર
સાથે સરસો ચાપો કે આ મારો રાગ બહુ સારો રાગ, મારો રાગ બહુ સારો, બહુ મને ભાવે, બહુ ભાવે, બહુ ભાવે,
દુઃખ મળશે
તો દુઃખ મળશે એના પરિણામે.
દુઃખ જોઈતું નથી અમારે.
અને જો શાંતિ ને સુખ જોઈતું હોય તો જેમાં શાંતિ ને સુખ છે એને બાજુ એને
પકડો.
આ સીધો હિસાબ,
ભાવ સીધો હિસાબ.
બે નો કરતા તમે નહીં થઈ શકો, એ નહીં, એ કોઈને માટે બની શકતું નથી.
સરસ વાત છે.
એવી જ વસ્તુ વ્યવસ્થા છે. હવે પ્રશ્ન તમારે કરવો એ કરો, રાગ છે ને, રાગ છે ને, પણ રાગ છે એનું કરતા થવું કે ન થવું એ અહીંયા પ્રશ્ન છે. રાગ છે એનું સમ્યક દ્રષ્ટિને જ્ઞાન નથી કાંઈ
છે,
એને તો એવી સૂક્ષ્મ નજર થઈ ગઈ છે ગુણ દોષના વિષયમાં, પરિપૂર્ણ નિર્દોષતા એને જોઈએ છીએ, ઈચ્છે છે, તેથી એને નાનામાં નાનો દોષ પણ એની નજર બહાર જતો નથી, એવી ઝીણી નજર થઈ ગઈ છે. તો પણ એને કરવો છે એ પ્રશ્ન નથી, તેથી એના એનું કરતા પણ એ છોડવા માંગે છે.
બરોબર.
એટલે એમ કહે છે કે જ્ઞાન છે તે નિરાકુળ છે, માટે તેના અનુભવથી જ સંતોષ. જ્ઞાન ના અનુભવ થી તું સંતુષ્ટ થા, એટલું જ કલ્યાણ સ્વરૂપ છે, એટલું જ સત્ય સત્ય છે, એટલું જ સત્ય અનુભવવા યોગ્ય સત્ય છે. આ સિવાય જ્ઞાન પદ સિવાય ક્યાંય આગળ જવા જેવું
નથી. જ્ઞાન પદ તો અહીંયા જ છે,
દરેક ને હાજર હાજરા હજુર છે. જ્ઞાન પદ દરેક ને
હાજરા હજુર છે,
મોજુદ છે. જયારે સાવધાની કરે ત્યારે સીધો જ એને ખ્યાલ આવે એવું છે કે આમાં કેટલો ફેર પડે છે.
બરોબર.
રાગ રસ ને તોડવાનું સાધન જ જ્ઞાન માં સાવધાની કરવી તે છે.
વાહ સરસ વાત.
રાગ ની ક્રિયા કરવી, રાગ માં સંતુષ્ટ થવું, એ તો રાગ રસ ને પુષ્ટ કરવા જેવું છે. ત્યાં દર્શન નું કેમ વધે છે?
વધે, નુકસાન નો ધંધો.
રાગ થાય ને એમાં સંતુષ્ટ થાય તો દર્શન નું કેમ ત્યાં વીધો? એમ શું કરવા? સીધો ત્યાં છેડો લગાડ્યો. શ્રદ્ધા હારે કે ત્યાં રાગ રસ ને પોષે છે. રાગ રસ ને પોષે ત્યાં શ્રદ્ધામાં મિથ્યાત્વ નું જોર વિધા વિના
રહે નહીં.
જ્ઞાન બંને જીવમાં ત્રણ ક્રિયા થઈ,
જ્ઞાન
જીવમાં જ્ઞાન ક્રિયા થાય, રાગ ક્રિયા થાય, અને જ્ઞાન બંને ને જાણે,
બંને ને જાણે. હા, એટલે પોતાને પણ જાણે, બંને ને જાણે, એમાં પોતાને જાણે. એટલે જ્ઞાન ક્રિયામાં એ આવી ગયું પોતાને જાણવાનું. ત્રણ વાત ના રહી, કથમ ત્રીજી રીતે થાય આવે છે ને કે ભાઈ રાગ અને જ્ઞાન વચ્ચે પ્રજ્ઞા છીણીને પટકવી મોક્ષ ટીકા.
હાજી.
તો પ્રજ્ઞા છીણી એ કોઈ ત્રીજી પર્યાય છે
નહીં, પોતે જ.
કે જે જ્ઞાન અંતર્મુખ મળ્યું, જ્ઞાન ની અંતર્મુખી પર્યાય થઈ તે પ્રજ્ઞા છીણી છે. પણ ભાષા કેવી કરી કે જ્ઞાન ને રાગ બે છે ને એની વચ્ચે આમ ત્રીજી વાત, જેને પ્રજ્ઞા છીણી મારવી હોય એમ ત્રીજું કોઈ સાધન હોય એવી ભાષા થાય છે. એમ સમજવાનું નથી. જ્ઞાન છે તે નિરાકુળ છે એમ અહીંયા કહ્યું. તો જ્ઞાનમાં આકુલતા નથી એવું ક્યારે જણાય? કે જ્યારે જ્ઞાન પોતાના એકલા જ્ઞાન માત્રપણાને જાણે ત્યારે. નહીતર તો એને એમ લાગશે નાના જ્ઞાનમાં જ આકુલતા થાય છે ને, મને આકુલતા જણાય છે માટે જ્ઞાનમાં આકુલતા થઈ, એમ જાડો કાતે તો એ તો અનાદિ ની એક જ પ્રબુદ્ધિ થી એમ જ જાણે છે ને એમ જ માને છે. પણ એકલા જ્ઞાન ને જો તપાસે, એકલા જ્ઞાન ને અંતર શોધન થી પકડે તો એને એમ જાણવા મળશે કે જ્ઞાન છે એ પોતે આકુલતા રહીત, અકશાય સ્વાભાવિક, કારણ કે કશાય માં આકુલતા છે, નિરાકુલ પદ છે, અને એવો હું છું એમ પોતાનું મમત્વ કરતા જ્ઞાનમાં જ્ઞાન રસ ઉપજે છે. જો એ પણ વિજ્ઞાન છે કે જ્યાં મમત્વ છે ત્યાં રસ ઉપજે છે.
બરોબર, મમત્વ
પારકાને ત્યાં કોઈને રસ નથી.
નહીં,
ગામમાં ફલાણા બહુ શ્રીમંત માણસ છે અને એને ત્યાં લગ્ન પ્રસંગ છે અને ધામધૂમથી ઉજવવાના છે, પણ તમારા કેટલા દુકડા
કઈ નહીં ઉજવો ઉજવો ત્યાં કઈ નહીં.
કઈ રસ આવશે?
નહીં આવે.
ગામમાં ભરવાડો હોય એને ખબર પડે કે મોટા શ્રીમંત શેઠિયા છે અને એને ત્યાં લગ્ન છે અને ધામધૂમ કરવાના છે, પણ એ કરશે. મારે તો દૂધ વેચવા જવું સવારમાં, એમાં બીજો કઈ ઉપાય નથી. પણ એના ઘરે લગ્ન હતો તો એમ કે હાથી ઝૂલે આંગણે ગાવ તમે, થાળ ભીરો સબ મોતી અને હાથી ઝૂલે આંગણે. આંગણે તો હાથી લાવો હેલો નથી, ભલે કૂતરા ઘસતા હોય જ્ઞાન રસ ઉપજે. એ અનાદિ નો એને રાગ રસ છે, એ પલટો મારીને રાગ રસ થાય,
જ્ઞાન રસ
વધે. રાગ રસ પલટો મારીને જ્ઞાન રસ થાય. તૃપ્ત ભાવ ક્યાં થશે? બીજે ક્યાંય થઈ શકશે
નહીં.
માટે તેના એટલે જ્ઞાન ના અનુભવ થી જ તું સંતોષ પામ, બીજી રીતે સંતોષ
નહીં
પામ. લગભગ આ વિષય છે, સમયસાર ની 206 ગાથા નો વિષય છે.
બરોબર,
735. ચૈતન્ય તત્વ ના લક્ષ વગર, નિજ ચૈતન્ય તત્વ ના લક્ષ વગર જે કઈ કર્યું તે બધું સત્ય થી વિપરીત હોય તે અનંત કાળ માં ધર્મ ને નામે કઈક ધમાલ કરી ઊંધે માથે લટકીને તપશ્ચર્યા
કરી
ભૂખોરીને સુકાઈ ગયો દેહ ત્યાગ કર્યો, આ કરે છે ને સમ્યક દર્શન કરવું જોઈએ કે ન કરવું જોઈએ એવો પ્રશ્ન નથી આવતો. સંથારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ, ઠીક છે. અન્ન જળ નો ત્યાગ કરો મૃત્યુ વખતે કહે છે કે ચૈતન્ય તત્વ ના લક્ષ વગર તું સંથારા કર કે તારે જે કરવું હોય કર, જે કઈ કર્યું તે બધું સત્ય થી વિપરીત છે. અને કોઈ વાત એને બાકી નથી રાખી. નિયમ નિયમ સંયમ આપ કે યોગ ને ત્યાગ વિરાગ અથાગ લયો મન વાવન રહ્યો તપ નું કઈક બાકી કઈ રાખ્યું નથી, છતાં એ બધું સત્ય થી વિપરીત છે. આ એક વિષય જૈન દર્શન સિવાય ક્યાંય મળે એવું નથી. તારા ચૈતન્ય તત્વ નું લક્ષ્ય કર. જે ચૈતન્ય તત્વ દેવ ગુરુ ને શાસ્ત્ર બતાવે છે એ એમ કે છે કે તું અમને ગૌણ કરીને તારા ચૈતન્ય તત્વ ને લક્ષ્ય ના લે. કોણ કે મોઢા સામે કોળિયો આવતો એ કોને ન ગમે એમ કે છે. સમ્ય જ્ઞાન ની કસોટી ઉપર ચડાવતા તેની એક વાત સાચી ન નીકળે એમ કે છે.
બરોબર,
વાત બુદ્ધિ આવશે. ગુરુ નો કેવો મહિમા કરવો કે ભગવાન થી પણ વધારે કરવો, આવે કે ના
આવે.
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. કઈક કર્યું છે, વાત તો આમાંથી આવી છે. સદગુરુ ને પરમાત્મા માનવાની વાત છે, ત્યાંથી આવી છે. પ્રગટ પરમાત્મા છે ને, ઓલા પરોક્ષ છે, જીવ પરોક્ષ છે, જ્યાં ત્યાં સદગુરુ પ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહી પરોક્ષ જીવ ઉપકાર, એમાંથી એમાંથી નીકળ્યો છે. પણ એ વાત સાચી નથી. કેમ સાચી નથી? કે ચૈતન તત્વ ના લક્ષ વગર છે.
બરોબર,
માટે સમ્ય જ્ઞાન ની કસોટી ઉપર જો ચડાવવામાં આવે ખોટું હોય એટલું ખોટું કયો?
એમ તો
એનું આટલા ટકા સાચું ને આટલા ટકા ખોટું એમ ન કરે એમ કે ના, એનું બધું ખોટું.
બધું ખોટું,
જેનો અભિપ્રાય ખોટો, જેનું લક્ષ્ય બિંદુ ખોટું, એનું બધું ખોટું.
બરોબર,
આ પાછળ જેનું લક્ષ્ય અંદરમાં શુદ્ધ ચૈતન તત્વનું છે એનું બધું સાચું.
બધું સાચું, વાહ.
એનું બધું સાચું એટલે એનો અલ્પ દોષ હોય તો એને ગૌણ કરવો જોઈએ. આ કરી જેમ કોઈ માણસ મરી તૂટીને કામ કરતો હોય, તમારા માટે મરી પડતો
હોય,
ક્યાંક થોડી ભૂલ કરે તો તમે કરો
કઈ નહીં,
ઠીક ઠીક થઈ જાય થઈ જાય. આટલું બધું કરો છો પછી એવું થઈ જાય તો અમે કઈ, અમારે કઈ ગણાય એવું એમ કેમ કે એ ગૌણ કરવું ત્યાં ન્યાય સંગત છે.
બરોબર,
કે નથી ન્યાય સંગત
એમ જ છે ને, ન્યાય સંગત છે.
પરિપૂર્ણ નિર્દોષ મહાન સત્તા એનું જેને લક્ષ્ય થયું, એના લક્ષ્ય વાળા ને કઈ અલ્પ દોષ થઈ જાય તો એને ગૌણ કરવામાં આવે છે. એ તો સામાન્ય છે, નીકળી જશે, એ કઈ દોષ રહેવાનો નથી. એ દોષ ના ઊંડા મૂળ પણ નથી કે એ રહી શકે અને એને કઈ મુખ્ય કરી શકાય
નહીં. ચૈતન્ય નું લક્ષ કરવું એટલે,
ચૈતન્ય નું લક્ષ કરવું એટલે ચૈતન્ય નો નિર્ણય કરવો.
હાજી,
નિર્ણય થાય ત્યારે લક્ષ થાય, અને લક્ષ્ય થાય ત્યારે લક્ષ્ય સદાય રહે, લક્ષ્ય છૂટે નહીં, ત્યારે નિર્ણય કરેલો નિર્ણય સાચો.
સાચો,
નહીતર નિર્ણય ખોટો અથવા કલ્પિત. આમ નિર્ણયના વિશે પણ આવો જ નિર્ણય કરવો. નિર્ણય સંબંધિત નિર્ણય છે, નિશ્ચય સંબંધિત નિશ્ચય છે. લક્ષ્ય થવા અને તેહનો
સુખદાય,
જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવા ને તેહનો કયા શાસ્ત્ર સુખદાય.
વાહ વાહ વાહ.
જીવા જિનેન્દ્ર પર પરિપૂર્ણ પરમાત્મા નિર્દોષ છે, અર્યંત કેવળી
હાજી,
એવું જ મારું સ્વરૂપ છે, એવું લક્ષ્ય થાય અંદર માને, એવું લક્ષ્ય રહ્યા કરે, એવું લક્ષ્ય થવા માટે આ શાસ્ત્રો નું અધ્યયન અને સ્વાધ્યાય છે. કે જે સુખ નો દેનારો છે લક્ષ્ય, એના લક્ષ્ય વિના નું જેટલું કર્યું શાસ્ત્ર વાંચન કર્યું હોય તો સત્ય થી વિપરીત
છે.
બીજી ક્રિયા કરી એ તો બધી સત્યથી વિપરીત છે, એમાં તો કઈ પ્રશ્ન રહેતો નથી. પણ સાચા શાસ્ત્રો નું અધ્યયન કર્યું હોય તો પણ ચૈતન્ય તત્વ ના લક્ષ વગર તો એને અગિયાર અંગ ને નવ પૂર્વ એક બે વાર નહીં પણ અનંત વાર એને કર્યા છે,
છતાં કોરો રહી ગયો.
લક્ષ નથી મળે, પૂરો થાય. કોના લક્ષ્ય તું કાર્ય કરસ, આ સવાલ છે. કાર્ય કરસ શું એ સવાલ નથી, કોના લક્ષ્ય કરે
છે. વાહ વાહ વાહ.
જો ચૈતન્ય તત્વ નું લક્ષ્ય નથી તો તારું લક્ષ્ય છે એ આત્માના કલ્યાણ નું લક્ષ્ય નથી. અંદર માં કાય ને કાય કપટ ભાવ છે, નિષ્કપટ પરિણામ નથી. તને સારું દેખાવું ગમે છે તેનાથી, કા તને એવો રાગ દોષવો છે, તારો રાગ રસ છે, એ રાગ રસ ખાતર એ બધું કરે છે. માત્ર મનનો આમળો. ગુરુવર કહે છે જ્ઞાન તેને સર્વ સંગો, હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં. વાંચ્યું બધું કરવા કે માત્ર મનનો આમળો, આમળો ઉતરી જાય. વાંચ્યું તો ખરું, સ્વાધ્યાય કર્યો તો ખરો, આટલું તો વાંચી લીધું, આટલા તો પુસ્તકો પૂરા કર્યા, હજી બીજા આટલા કરી નાખે છે, એ મનનો આંબળો છે. લક્ષ્ય અંદર ચૈતન્ય તત્વનું ન હોય કોઈ ક્રિયા છે એ સત્યવાળી નથી, સત્યથી વિપરીત છે. પહેલામાં પહેલું અંતર સંશોધનથી જ્ઞાનમય સત્ય સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ આત્માનું લક્ષ્ય કરવું, નિશ્ચય કરવો, એ લક્ષ્યની દિશાનો પ્રયત્ન કરવો, એ અનુભવનો પ્રયત્ન છે.
બરોબર,
અનુભવ સંબંધિત એ પ્રયત્ન છે, એ વિતરાગતાને લાવનારો પ્રયત્ન છે. લક્ષ્યનો પ્રયત્ન કરવો, નિર્ણયની દિશામાં પ્રયત્ન કરી શકે. માટે તું નિર્ણયની દિશામાં પ્રયત્ન કરશે, હું કેવો. જો અંદરમાં સત્ય સ્વરૂપનો નિશ્ચય થાય તો ઓળખાય, ને ઓળખાય તો લક્ષ્યમાંથી છૂટે નહીં, એનું નામ લક્ષ્ય થઈ ગયું.
બરોબર,
લક્ષ્ય નથી કહેતા કે માણસનું લક્ષ્ય પૈસા ઉપર છે તો બધી વાતમાં હિસાબ કિતાબ માંડી દે છે કે આમાંથી લાભ થાય કે નુકસાન થાય, તરત પકડી ગયા, બધો હિસાબ ત્યાં મારી દે. કેમ કે લક્ષ્ય એનું છે, એ લક્ષ્ય છે એને સ્મરણ કરીને લાવવું પડે, એ પરિસ્થિતિ લક્ષ્ય વાળાને હોતી નથી. એની સાવધાની ત્યાં આવી જાય છે, જેનું લક્ષ્ય હોય તેની સાવધાની રહ્યા વગર રહે નહીં. કોઈ એમ કે માણસ શરીરને બચાવવા ગમે એટલા પૈસા વાપરી નાખે છે તો કે ના, એ શરીર રાખીને પણ પાછો પૈસા કમાવામાં લાગી જાય છે. હેતુ આમ છે,
હેતુ આમ પૈસા કમાવાનો. બરોબર,
લક્ષ્ય તો એનું છે,
લક્ષ્ય પૈસાનું છે,
લક્ષ્ય પૈસાનું છે, ધનાર્થી છે, મોક્ષાર્થી નથી ત્યાં સુધી.
ધનાર્થી,
ધનાર્થી છે એટલે સર્વ કાંઈ કરીને, અનુકૂળતા વિથી ને પ્રતિકૂળતા વિથી ને ગમે તે કરીને પણ જે લક્ષ્ય છે એમાં જ આગળ વધવા માંગે છે. આ સીધી વાત છે, બહુ સારો બોલ છે,
બહુ સરસ બોલ.
કઈ સુધી રાખી
દેવાધિ દેવ શ્રી સિમંદર ભગવાન નો જય, પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ નો જય, વિદરાગી દિગંબરજી ના ધર્મ નો જય.